તારીખ 29/12/1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 41
બધું છોડી દીધું. લોકો ભેગા થાય એવું બધું છોડી દીધું, એકદમ ગુપ્ત રહી ગયા અને આત્મકલ્યાણની દિશામાં આવડી ગયા, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી 24 વર્ષની કરે છે. આ પુસ્તક તો વાંચવા જેવું છે, ગમે તે બુદ્ધિશાળી માણસને વિચાર કરતો કરી મૂકે એવી ઘણી વાતો એમણે લખી છે. અને એમની જે લખવાની પદ્ધતિ છે, જેને સ્ટાઇલ ઓફ પ્લેસિંગ કહીએ, બહુ માર્વેલસ. એમાં ક્રમ છે, બહુ ઓછાનું ધ્યાન જાય છે. હું તો હમણાં એ લોકોના સર્કલમાં જાઉં છું ક્યારેક વાંચન આપવા, તો એ લોકો કે આવું તમને ખબર જ નહોતી, આ પત્ર તો અમને બહુ ગમે છે કે, પણ આની અંદર ક્રમ છે કે મુમુક્ષુએ ક્યાંથી શરૂ કરવું ને કેવી રીતે આગળ વધવું, એવી રીતે આની અંદર એક ક્રમ સેટ કરેલો છે. એ તો અમારું ધ્યાન જ નથી ગયું કે એ દ્રષ્ટિએ તો હજી આપણે ત્યાં કોઈને ખબર નથી કે આ ક્રમ શું છે અને એ ક્રમ સેટ કેવી રીતે થયેલો છે અને કેવી રીતે સિસ્ટમેટિકલી પદ્ધતિસર આગળ વધી શકાય છે. મુમુક્ષુતામાં શરૂઆતથી માંડીને સમ્યક દર્શન સુધી એ તો આપણે ત્યાંય ચર્ચા નથી અત્યારે. અને ક્રમ વિપર્યાસની કોઈને ખબર નથી, ક્રમ વિપર્યાસ શબ્દ નથી સાંભળ્યો આપણા મુમુક્ષુ, એ તો હજી ક્રમ વિપર્યાસ ક્રમ વિપર્યાસની ચર્ચા ચાલે છે આપણે ત્યાં આપણે કારણ કે આપણે ત્યાં હજી લોકો એમ પૂછે કરવું શું, આટલું બધું વાંચ્યું, આટલું બધું સાંભળ્યું, ગુરુદેવના હજારો વ્યાખ્યાન સાંભળ્યા, પણ હવે કરવું શું કઈ થતું નથી. અત્યારે મોટો પ્રોબ્લેમ આખા સમાજમાં ઉભો થયો છે, જવાબ જેવો સહેલો છે પણ એને સિસ્ટમેટિકલી અને ક્યાંથી શરૂ કરવું, કેવી રીતે પ્રોસીડ થવું, વાત તો પદ્ધતિસરની હોવી જોઈએ. એ ફેંકા ફેંકી તો ગમે તે કરી શકાય છે, એ તો શું થઈ ગયું. એવું છે કે અત્યારે તો આપણે જે આ જનરેશન આપણે પ્લેટફોર્મ ઉપર આવીએ છીએ, યંગસ્ટર્સ લગભગ મારા પરિચયમાં તમે જુઓ બધા મોટા ભાગના એમાં બધા માણસો લગભગ તમને કોઈ જોવા નહીં મળે. શું બુદ્ધિવાદનો જમાનો છે અને આપણે પહેલેથી જ વાત છે કે સમજીને કરો, જે કરો તે સમજ્યા વગર કાંઈ નહીં કરો, તો એ તો બરાબર વાત છે, સમજદારીની વાત છે કે જે કાંઈ કરવું એ સમજીને કરવું, ન કરવું સારું સમજ્યા વગર, પણ કરવું તો ગમે તે કરવું તે સમજીને કરવું, સમજ્યા વગર નહીં કરવું, નહીં તો નફાની જગ્યાએ નુકસાન થવાનું છે. આ ડેફિનેટ છે, એ વાત તો બરાબર છે. એમ કારણ કે શરૂઆત ક્યાંથી કરવી કેમ કરવી એ જ વિચાર્યું નથી. એટલે જે બધા વાંચન કરતા હતા આપણે વાંચન કરવા લાગ્યા, બધા સાંભળે તો આપણે સાંભળવા લાગીએ છીએ, જો બધા બીજું કરે તો બીજું કરવા લાગીએ છીએ, તો જેમ બીજા સંપ્રદાયમાં બીજું કરે આ સંપ્રદાયમાં પણ એવું જ થવા માંડ્યું. પછી કાંજી સ્વામીનો સંપ્રદાય હોય કે શ્રીમદ રાજચંદ્રનો સંપ્રદાય હોય કે શ્વેતાંબર હોય કે દિગંબર હોય, બધા શું કરે છે કે જે ચાલતું કામ હોય ને એમાં જોડાઈ જાય છે. એમ બુદ્ધિવાળા માણસો તો બરાબર વિચારીને એક પણ પગલું ભરવું હોય, પહેલું પગલું ભરવું હોય તો વિચારીને જ પગ મૂકવો, એમને એ સિવાય મૂકવો નહીં, મોડું થાય એનો વાંધો નહીં, પણ ઊંધા રસ્તે જવાય તો એટલું પરિશ્રમ વધી જાય પાછા આવવાનો. એવું સારું થયું, એ ચર્ચા નીકળી, એ પ્રશ્ન નીકળે, એ સારું થયું. નહીંતર તમે 5-25 વાત પૂછે ને વ્યાજ આજ પાછા મળે થોડી આપણે આમ જ પાણી હોય દીધું છે. હવે તમે મને એ પૂછશો ત્યારે હું પૂછીશ કે તમે ધ્યેય બાંધો, હવે હું પૂછીશ, ન બાંધ્યું હોય તો બાંધીને આવો. એનું કારણ શું છે કે ધ્યેય નથી નક્કી થયું ને, એટલે ધ્યેય વગર નું તો જીવ નથી. ખરી વાત એ છે કે ધ્યેય વગર નું જીવ નથી. સંસારનું ધ્યેય, સંસાર વધારવાનું ધ્યેય વગર વિચારે પણ દરેક જીવનું છે જ, એટલે એ દિશામાં તો એની ચાલ ચાલુ જ છે. એમાં વચ્ચે થોડું પંચર પડે છે આવું કંઈક સત્સંગ મળે ત્યારે, પણ એની અસર રહેતી નથી. કેમ કે ધ્યેય બદલાતું નથી માટે, એટલે એક વખત ધ્યેય બદલ્યા વિના જે ટ્રેકમાં કાર આવવી જોઈએ એ ટ્રેકમાં નથી આવતી, એટલે એ સ્પીડમાં નથી આવતી. બસ તમારે નહીં, અમારે બધા લગભગ યંગસ્ટર છે, મદ્રાસની અંદર નાની ઉંમરના જ ભાઈ છે, તો એને 2-3 વર્ષથી બહુ રસ લીએ છે, ઠીક ઠીક વાંચે છે, વિચારે છે, ખૂબ ચર્ચા કરે છે. તો બહુ મારે એકાદ વખત મદ્રાસ જવાનું થાય છે, વર્ષમાં મળીએ છીએ, ખૂબ પ્રશ્ન. મને કે આમાં કાંઈ પાછું એ નહીં થઈ જાય છે, કે એને ધંધો મોટો છે તો ધંધામાં બધા ઇન્વોલ્વ થઈ જાય છે. ધ્યેયની વગર તો જે ગતિ પરિણામમાં આવવી જોઈએ, જે સ્પીડ આવવી જોઈએ, જે રાઈટ ટ્રેકમાં ચાલવું જોઈએ, પ્રોપર ટ્રેક ન મળે ત્યાં સુધી બધું એમ એમ અધર અધર આફાજડ જે કામ થાય છે એમાં કંઈ કામ થવાનું નથી, ટાઈમ વેસ્ટ થશે, બીજું કંઈ નહીં થાય. તો સવારે ચર્ચાથી તમે જ્ઞાન, મારા ભાઈ મુંબઈ જ રહીએ છીએ, અનિલભાઈ આવે છે ને તમારી, અનિલભાઈ કે ભાઈ તમારી સાથે વાતો કરીએ ત્યારે તો થોડી વાર તો બહુ સારું લાગે છે, પણ મુંબઈ જઈએ છીએ એટલે જાણે કોઈ બીજું ભૂત સવાર થઈ ગયું માથા ઉપર, એવું થઈ જાય છે કે. અને વાત ખરે ખરે એવી જ છે કે એમ જ બને, બહુ સહજ વાત છે, સ્વાભાવિક વાત છે, એમ થોડું કાંઈ અસ્વાભાવિક નથી, એકદમ સ્વાભાવિક છે. અને એટલા જ માટે એક વખત તો નિર્ધાર કરવો જોઈએ કે આપણે ક્યાં જવું છે, કયા રસ્તે જવું છે, જીવનમાં શું કરવું છે, આ કર્મમાં આપણે શું કરવા ધાર્યું છે, શું કરવા માગીએ છીએ. એ જ્યાં સુધી નિર્ધાર નહીં થાય ને ત્યાં સુધી પરિણામની ચાલ બદલાવી જોઈએ એ રીતે નહીં બદલાય. પછી પરિસ્થિતિ એ થશે કે તમે તમારી ઓફિસમાં બેઠા હશો ને તમને આ બધા વિચારો આવશે, અને નહીતર શું થશે કે અહીંયા બેઠા હશો તો ઓફિસના વિચારો આવશે, આખું પ્લેટફોર્મ બદલાઈ જશે. શ્રીમદ રાજચંદ્ર એ જમાનામાં બહુ મોટો ધંધો કરતા હતા, ફોરેન ટ્રેડ કરતા હતા, એમનો ચીન સાથે વેપાર હતો, ફ્રાન્સ સાથે વેપાર હતો, બર્મા સાથે તો ઘણો વેપાર હતો, રંગૂન સાથે તો, અને ઘણી વેરિયસ લાઇનમાં એ ટ્રેડ કરતા હતા. એ છૂટા પડ્યા 10 વર્ષના ધંધો કરીને, 10 વર્ષમાં એ 80,000 રૂપિયા એમના ભાગમાં આવ્યા હતા, ભાગીદારોના ગ્રુપ મોટું હતું, એમાં એમના ભાગે 80,000 રૂપિયા આવેલા હતા. આજે 8 અબજ થાય, 800 કરોડ થાય, એટલો તો આપણો રૂપિયો નાનો થયો છે 100 વર્ષ પહેલા. કે જે દિવસે સોનું 10 રૂપિયા તોલો હતું કે 8 રૂપિયા તોલો હતો, આજે જે 5,000 રૂપિયા તોલાનો છે. એટલે એટલું મોટી કમાણી કરતા, પણ એમનો આત્મા ત્યાં નહોતો. દુકાન ઉપર એટલો ધંધો કરતા હતા, ઇન્ટરનલ લાઈન બહુ સારી હતી. જીવ સંજોગોમાં ગુંજાય છે એટલે ટેન્શનમાં આવે છે. શું એટલે એ મૂંઝવણમાંથી પોતે નીકળવા માંગે છે. પોતાના આત્માને એમ કહે છે કે પર વસ્તુમાં નહીં જુઓ, બહુ દુઃખી થયો હું, અને એક જગ્યાએ જન્મ મરણ કરતા, એટલે હવે પોતાની દયા ખાય છે. સામાન્ય રીતે જે વાતો કરી છે એમાં એક મહત્વની વાતો સમજીએ જે કરી છે એ છે કે આવી આત્મકલ્યાણને રીત કોને મળે છે, માર્ગ કોને મળે છે, ઉપાય કોને મળે છે, કે જે જીવને આવે છે એવું લખ્યું છે. એવા શબ્દો છે એમ કે અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ પોતાના આત્માની જેને દયા આવે છે તે જ આ તત્વ પામવાનો અધિકારી થાય છે. એટલે એને ખ્યાલ આવ્યો છે કે મેં બહુ જન્મ મરણ કર્યા, અનેક જગ્યાએ ઘણી રીતે દુઃખી થયો, ક્યાંક બેળ્યો, ક્યાંક ચેપાઈ ગયો, આ ટ્રેનની નીચે જીવજંતુઓ કેવા આવી જાય છે, પાટાની વચ્ચે આવી જાય, શું હાલત થાય, અનિવાર્ય રીતે સર્પ હોય, લેટકા હોય, એવી રીતે આગ લાગે જંગલમાં, કેટલાય જીવો બળીને ભડથું થઈ જાય, એટલે એ બધું ખ્યાલ આવે છે. અને એને એમ થાય છે કે હવે મારી એવી સ્થિતિ ન થાય એના માટે મારે ખરેખર કોઈ ઉપાય શોધી લેવો જોઈએ. ત્યારે એને તત્વ પામવાની યોગ્યતા આવી જાય છે. એમ કેવું છે એમ એમના શબ્દો એવા છે, અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે, અને તે જ જીવ કર્મમુક્ત થવાનો જિજ્ઞાસુ કહી શકાય છે. એટલે એને જ મોક્ષ જોઈએ છીએ, એને જ ખરેખર આત્મકલ્યાણ કરવું છે એવી ભાવનાવાળો કહી શકાય છે. એને જ ખરેખર આત્મહિતની ભાવના છે, આત્મકલ્યાણની ભાવના છે, અને તે જ પુરુષ, તે જ આત્મા યથાર્થ પદાર્થને એટલે પોતાના મૂળ સ્વરૂપને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં જોડાય છે. આ ચાર લીટી એમણે લખી છે, આ રીતે લખેલી છે. હાજી, અનંત જન્મ મરણ કર ચુકા હૈ એસા હમારે આત્મા કી કરુણા, યે આત્મા કી કરુણા ઉત્પન્ન હોતી હૈ વહી જીવ અધિકારી હૈ તત્વ પાને કે લિયે, પર વહી કર્મ મુક્ત હોના કોઈ જિજ્ઞાસા, સહી જિજ્ઞાસા ઉનકો હી હૈ, પર વહી આત્મા
अनंत आत्म स्वरूप को समझ करके
उससे मुक्त
આત્મા છું બાકી બધું છે તો એ સંસ્કાર લઈને માણસ ગયો ને સમજો. એટલે અમે વાત કરતા હતા કે માછલી ને થાય ને આપણને કેમ ન થાય, તો માછલી માં એ સંસ્કાર ગયા. માછલી ને ત્યારે એમ થયું કે હું છું 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 કર્યું એટલે એ ધીમે ધીમે શુદ્ધ થઈ જાય તો એને સિદ્ધ રહે, સમ્યક દર્શન થાય. તો એ શુદ્ધ દશા વધતી 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 જાય ને એ સિદ્ધ થઈ જાય એમ. માછલીને ખબર નથી કે આ ચોપડીમાં શું છે કે ધર્મ શું છે ને બીજા કોઈ સમ્યક દર્શન નામ નહીં, તો એ સમ્યક દર્શન નામ ખબર નથી. તો એ શુદ્ધ 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 થઈ એટલે એ ધર્મ થઈ ગયો
એવું એમ. એટલે કે
એ ધર્મ
એમાં જે તિર્યંચને થાય છે એટલે પશુ પક્ષીને જે થાય છે એ જેને મન છે સંની પંચેન્દ્રિય છે મનવાળા છે એને થાય છે. તો જે મનવાળા છે એનો અર્થ એ છે કે એનું જ્ઞાન સુખ દુઃખના પ્રયોજનને સમજવા માટે કાર્યક્ષમ છે. એટલે શાંતિ અશાંતિને એ સમજી શકે છે. જીવના પરિણામમાં કોઈ પણ જીવના પરિણામમાં અશાંતિ થાય એવા પણ પરિણામ છે. અને એક જ્ઞાન ભાવ એવો છે કે જેમાં અશાંતિ નથી ને શાંતિ છે. હવે એ બે વચ્ચેનું ભેદ જ્ઞાન એ કરી શકે છે. જેમ કીડીને પણ તડકો લાગે તો છાંય ચાલી જાય તો એને તો મન નથી તો એટલું થઈ શકે છે. સુખ દુઃખના વિષયમાં તો બે ઇન્દ્રિયમાં પણ એટલો ખ્યાલ આવે છે તો સંની પંચેન્દ્રિયને વધારે ખ્યાલ આવે છે. એટલે પોતાના પરિણામની અંદર ભેદ જ્ઞાન કરે છે. જે અશાંતિવાળા ભાવ છે એનો નિષેધ એને આવે છે અને જ્ઞાન કે જે શાંતિવાળો ભાવ છે એ બદલી જાય છે ભાવમાં. એવી રીતે ભેદ જ્ઞાન થયું અને સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શનનું કારણ ભેદ જ્ઞાન જ છે. સ્વાનુભવનું કારણ સમ્યક દર્શનનું ભેદ જ્ઞાન સિવાય કોઈ દિવસ થાય નહીં. એ ભેદ જ્ઞાન શેની વચ્ચેનું છે કે રાગ અને જ્ઞાન આત્મા ને અનાત્મા. અને આત્મા એટલે જ્ઞાન સ્વરૂપી પોતે, એ સિવાયનું બધું તો કે બધું અનાત્મા. એટલું જેને અંદરમાં વહેંચણી થાય બાયફર્કેશન જેને કહે છે આટલું થાય તો એને સમ્યક દર્શન થાય છે. અને એટલું ન થાય તો ગમે એટલી બુદ્ધિ હોય ગમે એટલા શાસ્ત્ર વહેંચ્યા હોય તો ન થાય. બસ મૂળ મુદ્દો અહીંયા છે કે પોતાના પરિણામમાં રાગાદી વિભાવ છે બધા દુઃખદાયક અને અશાંત છે. અને એ જ્ઞાન એકલું જ્ઞાન રાગની સાથે જોડાયેલું ને માત્ર જ્ઞાન જ્ઞાન સામાન્ય લેવું એટલા માટે એમાં શાંતિ છે. એ એટલું જો મહેતા આવડી જાય આનો નિષેધ કરતા અને જ્ઞાનમાં હું પણ કરતા છું પણ કરે એટલે હું પણ કરતા તો બીજા શાસ્ત્ર ભણવાની જરૂર નથી. આ એકદમ શોર્ટકટ છે જે તિર્યંચ કરી લે છે. અને આ શોર્ટકટ કયો કે લોંગ કટ કયો હજારો શાસ્ત્રો ભણીને પણ જો આ ન કરે તો એનું બધું સમજેલું નકામું જાય છે. આ એક બહુ મહત્વપૂર્ણ વાત છે. એટલે ઘણું કર્યા છતાં આત્મજ્ઞાન ન થયું તો શું રહી ગયું, એ આ જ વિચારવાનું છે. અને કાંઈ નહીં કરવા છતાં તિર્યંચને આત્મજ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, પંચમ ગુણ સ્થાન સુધી એ પ્રાપ્ત થાય છે. એને શ્રાવક કે છે ભગવાન જીનેશ્વર, એને શ્રાવક કે છે પંચમ ગુણ સ્થાન વાળા. ભલે માથું હોય, દેડકું હોય, ચકલું હોય, ગાય હોય, ભેંસ હોય, બળદ હોય, શું કરે છે કે અંદરમાં આત્મજ્ઞાન સ્વરૂપ પવિત્ર ચિત્ત છે, રાગાદી મલિન અપવિત્ર ભાવ છે, જેમાં એ રુચિ કરે છે અપવિત્ર પરિણામોમાં તો એ વૃદ્ધિગત થઈને અધોગતિમાં જાય છે, અને જ્ઞાનને રુચિ કરે છે તો એ મલિન ભાવની અરુચિ થાય છે. મલિન હોવાથી, દુઃખદાયક હોવાથી એની અરુચિ થાય છે, એટલે એ ઘટતા જાય છે ને છૂટી જાય છે, નાશ પામી જાય છે. મૂળ વાત તો આટલી જ છે. અંદર બધી લાંબી ચોડી વાતનો સંક્ષેપ સારાંશ રૂપ તો આટલું જ છે. આટલું જો આ અંદરની ટેકનિક આવડી જાય પ્રેક્ટિકલ સાઈડથી તો બહુ મોટી વાત છે. એને એ બધા શાસ્ત્રો ભણી શીખ્યો. ભગવાનના સમોસરણમાં આવે છે, લાખો કરોડો તિર્યંચ આવે છે, સર્પ પણ આવે છે, સિંહ, વાઘ, હાથી, બધા ક્રોધી પ્રાણીઓ પણ બધા એને અલાઉટ કરે છે. તમે ક્રોધ કર્યો માટે નહીં, સર્પના ભાવમાં ગયા માટે નહીં, આ બધું એવું નથી. ત્યાં બધા સંઘની પંચેન્દ્રિયો આવે છે. ઘણા પામે છે, લાખો જીવો પામે છે દિવ્ય ધની સાંભળી. આત્મા કો જાન કરકે ફિર ધ્યાન કરતે હૈ, આત્મા કો જાન લેતે હૈ, જ્ઞાન લક્ષણ સે જ્ઞાન સ્વભાવે આત્મા કો પહેચાનતે હૈ, અનુભવ કરતે હૈ, ઓર ધ્યાન ભી કરતે હૈ. હો સકતા પ્રતિકૂળતા મેં હો સકતા હૈ, નારકી કા જીવ સમ્યક દર્શન પાતા હૈ, વહાં બહોત પ્રતિકૂળતા હૈ, ઇતના રોગ હૈ, ઇતની પીડા હૈ, ઇતના મારતે હૈ દૂસરે નારકી, મારતે મતલબ અંગ કા છેદન ભેદન કર ડાલે, સિર કાટ ડાલે, હાથ કાટ ડાલે, પેર કાટ ડાલે, એસા બહોત સા હોતા, ફિર ભી વહાં ભી વો આત્મા કો શાંતિ પ્રાપ્ત કરતા હૈ, આત્મજ્ઞાન કરતા હૈ, આત્મ શાંતિ પ્રાપ્ત કરતા. અપને કો તો બહુ સુવિધા હૈ, ઇસ હિસાબ સે તો અપને કો તો બહુ અનુકૂળતા હૈ. શિવભૂતિ મુનિ ગયા છે ને, उसको नव तत्व का नाम नहीं याद रहते थे, स्मरण नहीं, स्मृति नहीं रहती थी. वो वेद ज्ञान को भी उतना ही जानते, तुस मास भिन्न उतना. तो याद रहू जो नहीं. कुछ नहीं हो सकता है, बन सकता है, पॉसिबिलिटी. પછી તો ધ્યાનમાં સ્થિર રહીએ, આત્મ શાંતિમાં જામી જાય. શાંતિ છોડવી કોને ગમે? ધ્યાન તો એવી ચીજ છે કે શાંતિ જામતી જ જાય, શાંતિ વધતી જાય, જેમ ઘી ઠરી ઠરીને જામતું જાય, જામતું જ જાય. પરિણામ તો મુક્તિ પામી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, શાસ્ત્ર કઈ નથી. કઈ ભણી શકતા નહોતા. ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યો છે, આપણને મુક્તિ થાય કે ન થાય. ગાંધીજીના 27 પ્રશ્નો છે 27મા વર્ષમાં. બહુ ઇન્ટેલિજન્સ તો બાર એટલો થઈને બેરિસ્ટર થઈને આવ્યા હતા ને, બહુ ઇન્ટેલિજન્સ પ્રશ્નો પૂછેલા છે, અન્ય મતો ઉપરના પણ પ્રશ્નો પૂછેલા છે, ક્રિશ્ચિયન ધર્મ ઉપરના, પછી રામકૃષ્ણ ઉપરના, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ઉપરના ઘણા પ્રશ્નો પૂછ્યા છે, બૌદ્ધ દર્શન ઉપરના, જૈન દર્શન ઉપરના, આત્માના બધા ઘણા પ્રશ્નો, પ્રલયના, ગતિ આગતિના, આવતો ભાવ જાણી શકાય કે નહીં, ગયો ભાવ જાણી શકાય કે નહીં, બધા ઘણા પ્રશ્નો. 27 પ્રશ્નોના પેટા પ્રશ્નોમાં ઘણા પ્રશ્નો છે, 40 પ્રશ્નો પૂછ્યા છે. બહુ સરસ જવાબ આપ્યો છે. આત્મકથામાં નોંધ કરે છે ગાંધીજી ઓટોબાયોગ્રાફી, હું જ્યાં જ્યાં મારા જીવનમાં મૂંઝાણો છે એમાં એમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે. મને એમ લાગે છે કે આને જેવી વ્યક્તિ કોઈની જોઈ નથી. મારા જીવનમાં એની ઘણી અસર છે. બહુ સારો ઉલ્લેખ કર્યો છે. આ લોકોએ આપ્યું છે પ્રસ્તાવનામાં બધું, ગાંધીજીની ઓટોબાયોગ્રાફીની વાત ગાંધીજીના શબ્દોમાં જ ટાંકી છે. હમણાં જ બધા ડાયવર્ટ થયેલા છે. અમારે ત્યાં કેટલાક ભાઈઓ નાની ઉંમરના સ્વતંબર ભાઈઓ અમારા સારો રસ લે છે. ડેઇલી સ્વાધ્યાયમાં આવે છે, બુદ્ધિપૂર્વક બધા સારી રીતે સમજવાનો પ્રયત્ન કરે છે. એ પોતાના માટે અંગત કાવ્ય લખ્યું છે કે મને લઘુ વયમાં, એટલે નાની ઉંમરમાં જ આ તત્વજ્ઞાનનો બોધ થયો, કે જે ઘણાને નથી થઈ શકતો એવો બોધ થયો, તો હવે મારી દુર્ગતિ થશે એવો ક્યાં મારે શંકા કરવાની વાત રહી. હવે તો હું મોક્ષ પામવાનો જ છું. એટલે પોતાને જે ખાતરી આવી છે એનો ઉલ્લેખ કર્યો છે કે મારી મુક્તિની જીત છે. કોઈને પ્રશ્ન ન હોય તો એક સમયસર વાંચવાનો બેનને શરૂ કરવું છે, એના વિશે થોડો મેં પૂર્વ ભૂમિકા વિચારવી છે. જોકે અમારા એક ભાઈ વિદ્વાન ભાઈ છે, એ તો હમણાં એમ જ કહે છે, આપણા રમેશભાઈ કમલ, કે શ્રીમદ રાજચંદ્ર પહેલું વાંચવું પછી સમયસર વાંચવું. એટલે શું એમનો કહેવાનો આશય છે, શ્રીમદ રાજચંદ્રની અંદર મુમુક્ષુની ભૂમિકા કેવી હોય, તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા કેવી હોય, ક્ષમતા કેવી હોય, એ વિષય સારી રીતે આવ્યો છે. અને એ એવી ભાવવાહી પદ્ધતિમાં પ્રતિપાદન છે કે આત્માર્થી બન જાતા હૈ પઢને વાલા, મેં જરા હિન્દીમાં પઢને વાલા જીવ આત્માર્થી બન જાતા હૈ, ફિર આત્માર્થી હૈ વો જ્ઞાની હો સકતા હૈ. સમયસાર વો ગ્રંથ હૈ જ્ઞાની બનને કે લીએ હૈ, અજ્ઞાની મિટકર જ્ઞાની બનને કે લીએ. કૈસે બને, અજ્ઞાની કૈસે રહા, જ્ઞાની કૈસે બના, એક હી મુદ્દા પર, એક પોઈન્ટ પર સારા ગ્રંથ કરે છે. કિંતુ અજ્ઞાની મેં સે જ્ઞાની હુઆ તો કૈસા પાત્ર હોના ચાહીએ, યે બાત પહેલે અગર ધ્યાન મેં નહીં હોતી તો થોડી ગડબડી હો જાતી હૈ. એસી દૃષ્ટિ પ્રધાન શૈલી હૈ સમય સાથે, કે અગર બિના પાત્રતા યા બિના આત્માર્થતા કુછ ગડબડી વિપરીતતા ભી હો જાતી હૈ. વો તો બહુત બ્લન્ટલી બોલ દેતે હૈ કે હમારે સમાજ મેં ગડબડી ઇસલિયે હોગી, જિસને સમજ રાજચંદ્ર નહીં પડા પર સીધા સમય સાથે જિસને પઢ લિયા, યે હાલત હમારે સમાજ. આપણે જયારે જયારે મળવાનું થશે અથવા એમ ગમે ત્યારે પૂછી લ્યો પત્ર થી કે ટેલિફોન થી, તો કઈ સવાલ નથી. મુંબઈ તો હું વારંવાર આવું છું, હમણાં આવી ગયો ડિસેમ્બર. સમયસર પઢને મેં શાસ્ત્ર કા વિષય ક્યા હૈ વો ઉતના હૈ. અજ્ઞાની જીવ કો સમ્ય જ્ઞાન ઔર મિથ્યા દ્રષ્ટિ જીવ કો સમ્ય દર્શન કી પ્રાપ્તિ કૈસે હોતી હૈ, ઔર મિથ્યા દ્રષ્ટિ મેં મિથ્યાત્વ ક્યા હૈ, और अज्ञानीपणे में अज्ञान क्या है, किस किस प्रकार का है, उसका बहुत अच्छी तरह निरूपण है. और सम्यक दृष्टि कैसा कैसे होता है और होता है तो इसका स्वरूप क्या है, उसमें सम्यक दर्शन प्रधान भी बात है और सम्यक ज्ञान प्रधान भी बात है. इतना पहलू का सारा ग्रंथ है. પઢને મેં એ બાત સબ ધ્યાન મેં હોય તો થોડા ઓર ક્લેરિટી આતી હૈ, સ્પષ્ટતા આતી હૈ કે ક્યા કહેના ચાહતે હૈ, અંતર ક્યા કહેના ચાહતે હૈ. બાકી તો એસા ગ્રંથ કોઈ જ્ઞાની સે સુનના પઢના અધિક લાભકારી હોતા હૈ. સ્વયં કે પઢને મેં તો કહી બાતે સમજ મેં નહીં ભી આયેગી, क्योंकि उसमें तो श्रीमद जी के कंपैरिजन में भाषा और भी शास्त्र परिभाषा क्लिष्ट परिभाषा में देखे बहुत से समझ शब्द नहीं समझ में आते, ऐसे भी शब्द हैं इसमें. हाँ ये बताने का मैं बोल रहा સિદ્ધુ સમયસર વાંચો, એના કરતા આખા સમયસરને કેસેટ કરંથી સાંભળો, અથવા તો પ્રવચન રત્નાકર જે આખા સમયસર ઉપરના પ્રવચનો પ્રિન્ટ થઈ ગયા છે આપને ત્યાં 11 વોલ્યુમ પ્રવચન રત્નાકર ભાગ 1, 2, 3, 4 11 ભાગ સુધી છે, એ પહેલાં વાંચો પછી સમયસર ડાયરેક્ટ વાંચો તો વધારે સારું છે. સિદ્ધુ તો ઘણું સમજવામાં નહીં આવે. અત્યારે તો મને એવું લાગે છે કે ગુરુદેવના પ્રવચનો સમજવામાં પણ મુમુક્ષુને હજી એટલી ઘણાની શક્તિ નથી. પ્રવચનો ઉત્તર પ્રવચનો આપવા પડે એવી પરિસ્થિતિ છે.
ક્રિકેટ રમતા રમતા તું ધર્મ કરી શકે કે કરતું તું બુદ્ધિ જાય કે ભાઈ આ કેમ વિકેટ પડી કે કેમ વિકેટ
છોડવાની
ધર્મ છે ને ગંભીર વિષય છે, ગંભીર વિષય ને ગંભીરતામાં કે હસી મજાકમાં હું રાગ કરું છું, મારું કર્તવ્ય છે, રાગથી હું અભેદ છું, એવી રીતે વિભાવોનું કરતા પણ સજ્જડપણે થાય છે, એ થતું જોઈને આવ્યું છે અને તીવ્ર રસથી થાય છે, એ તૂટી જવું જોઈએ. બીજી સાઈડ છે જ્ઞાતા પણ કરતા પણ જવું જોઈએ, તો એક નેગેટિવ એપ્રોચ છે. એનો પોઝિટિવ એપ્રોચ એ છે કે જ્ઞાતા પણ થવું જોઈએ, એ વિષય ગહન છે, થોડો ગંભીર છે. એવી રીતે સીધે સીધું આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ એટલે કાંઈ ખબર પડતો લાગે
કાલે બેસવું હોય તો કોઈ ટાઈમ સ્પેશિયલી આપનો ટાઈમ પ્રશ્ન જેટલા હોય ને શોધો,
તમારો પરિસર
તૈયાર કરીને આવો, કોઈ શંકા ઘરે નથી
જવાનું.
તમારા
નિમજભાઈ ને સ્થાનિક વાસી નથી, એ લોકો સ્થાનિક નથી.